તારીખ 11/1/1993 શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 1.
મૂળ શાસ્ત્ર ગંધારી ભાષામાં છે, ડાબી બાજુએ એની એક પ્રિન્ટ છપાવીને મૂકેલી છે. એમના સ્વ હસ્તાક્ષરને અમારે આ બાજુ ફોટો આપેલો છે, મારી પ્રતમાં આ બાજુ ફોટો આપેલો છે. પ્રથમ મંગલાચરણમાં કેટલા પદ મૂકેલા છે, શ્રી સપ્તત્વરુચિ સુબોધ સ્થિરતા શુદ્ધાત્મભાવે વરુ નંદ સરસ્વતી સદગુરુ ચરણને સત્કાર સિદ્ધિ સિદ્ધે થરુ પ્રારંભે પરમેષ્ટિ પંચપ્રણમ માંગલ્ય આપે સદા સૌને શ્રેય કરે ધરે સ્વપદમાં સ્વાનંદ ક્ષકે દે સર્વદા. લગભગ તમામ શાસ્ત્રોમાં શાસ્ત્રના રચયિતા જે કોઈ જ્ઞાની પુરુષ મુનિરાજ કે આચાર્ય મહારાજ હોય છે એ મંગળાચરણ કરે છે. મંગળાચરણ એટલે ગ્રંથના પ્રારંભમાં આત્મકલ્યાણની ભાવના ભાવવી, તે કે આ શાસ્ત્રનો સ્વાધ્યાય કરતા મારા પરિણામ વિશુદ્ધ થાઓ અને મારા આત્માનું કલ્યાણ થાઓ એવી ભાવના નિમિત્તે પંચ પરમેષ્ટિ આદિ ભગવંતોને નમસ્કાર કરવામાં આવે છે. દેવગુરુ શાસ્ત્રને અનેક પ્રકારે નમસ્કાર કરવાની પદ્ધતિ છે, એમાં અહીંયા પોતાની ભાવના ભાવી છે કે તત્વરુચિ અને સમ્યક જ્ઞાનની સ્થિરતા શુદ્ધાત્માની ભાવનાપૂર્વક મને વરણ થાવ, મને પ્રાપ્ત થાવ. સદગુરુના ચરણને વંદીને સત્સૃતિ એમણે જે સંભળાવ્યું છે એવા સત્કાર્યના આત્મકલ્યાણ રૂપી કાર્યની સિદ્ધિમાં હું ખરું, પ્રાપ્તિમાં હું સ્થિર થાઉં. આ ગ્રંથના પ્રારંભમાં પંચ પરમેષ્ઠિને હું નમન કરું છું, તેઓ મને સદાય માંગલ્ય નામ કલ્યાણ આપે. મંગળનો અર્થ ગુરુદેવ કરતા હતા, મંગ નામ પવિત્રતા લય એટલે લાવે, અસ્થિથી પવિત્રતાને લાવનારને મંગળ કહેવામાં આવે છે. નાસ્તિથી અકલ્યાણનો નાશ કરે, પાનો અભાવ કરે એને પણ મંગળ કહેવામાં આવે છે. એમ અસ્થિ નાસ્તિથી બંને અર્થ એમાં નીકળે છે. મારું કલ્યાણ થાય એટલું જ નહીં, સૌનું શ્રેય કરે ધરે, સર્વજીવોનું કલ્યાણ થાવ, બધા જ સ્વપદમાં અને સ્વ આનંદમાં સર્વદા સદાને માટે પ્રાપ્ત થાય એવી પહેલા છંદની અંદર એ ભાવના કરી છે. ત્યાર પછી એક સવૈયાની રચના છે. હા, એ તમામ મોક્ષ માર્ગી ધર્માત્માઓની ભાવના એક સરખી જ હોય છે. ત્રણેય કાળે ઉત્પન્ન થનારા ક્યારે પણ કોઈ ધર્માત્મા હોય તો એને એમ જ થાય કે મારું આત્મકલ્યાણ થાય એ જ રીતે સર્વ જગતના જીવોનું આત્મકલ્યાણ થાય એવી ભાવના સહેજે સહેજે અંતરથી ઉદ્ભવિત થવી જોઈએ. જ્યાં સુધી એવું ન બને એમાં એક ન્યાય છે પાછા, કે જ્યાં સુધી એવું એવી સર્વજીવો પ્રત્યેની સદભાવના ન થાય ત્યાં સુધી એને કોઈ ને કોઈ જીવ પ્રત્યે શલ્ય રહી ગયો है कि इन्हें कोई न कोई जीव प्रत्ये शल्य रेगियो है कि आनु कल्याण नो था અને ત્યાં સુધી એની શાંતિને એ ઘાત કરે, એ શલ્ય શું કરે, એની શાંતિને ઘાત કરે, પોતાની શાંતિને રોકે. માટે સર્વજીવોનું કલ્યાણ થાવ એવી અનંત જીવોના કલ્યાણની અનંત ભાવના, એ આત્મશાંતિ અને આત્માના આનંદની ઉત્પાદક છે, ઉત્પાદક છે. પ્રતિબંધ છૂટી ગયો, એને આત્મશાંતિનો પ્રતિબંધ ત્યાં છૂટી જાય છે. એમ છે, બીજું પદ છે, શાશ્વત નિજાત્મ તત્વ યથાર્થ સમજવાને મોક્ષ માર્ગ પ્રકાશક શ્રેષ્ઠ સુખદાયી છે. અનાદિનું દુઃખ જાય, આત્મસિદ્ધિ સદ્ય થાય, આશ્રવ રોકાય, ભાવ સંવર વરાય છે. નમો નમો શુદ્ધ ભાવ સચ્ચિતિ સ્વરૂપ ગુરુ જ્ઞાન ધ્યાન આત્મપુષ્ટિ સત્વર કરાય છે. મંગલ કલ્યાણમાળા સુગંધ વિસ્તાર થાય, મોહ ભાવ જાય, શુદ્ધ સ્વભાવ કમાય છે. શું કહે છે કે શાશ્વત નિજાત્મ તત્વને યથાર્થ સમજવા માટે પોતાનું ત્રિકાળી, શાશ્વત એટલે ત્રિકાળી ધ્રુવ આત્મ તત્વ સમજવા માટે, યથાર્થપણે સમજવા માટે આ મોક્ષ માર્ગ પ્રકાશક નામનો ગ્રંથ છે એ શ્રેષ્ઠ છે અને સુખદાયી છે. આત્માને એ સુખનો દેનાર છે, સુખની ઉત્પત્તિ થવામાં નિમિત્તભૂત છે અને એ શ્રેષ્ઠ ગ્રંથ છે એમ ગ્રંથ કરતા પોતે એની ખાતરી આપે છે. એના મોક્ષ માર્ગ પ્રકાશક એનું અધ્યયન કરવા માટે એનું ફળ શું મળશે અધ્યયન કરવાથી એની ખાતરી આપે છે. અનાદિનું દુઃખ જાય, અનંત સુખની તો પ્રાપ્તિ થાય, એ નફો, નુકસાન કેટલું બંધ થાય કે અનાદિનું દુઃખ જાય, આત્મસિદ્ધિ સદ્ય થાય. સદ્ય એટલે શીઘ્ર, તરત જ આત્મસિદ્ધિની પ્રાપ્તિ થતા અનાદિનું દુઃખ ચાલી જાય. આ અનાદિનું અનંત દુઃખ ચાર ગતિનું છે, એનો અભાવ છે. આ મૂલ્યાંકન કરવાની વાત છે કે કેટલો લાભ નુકસાનમાં ફાયદો છે. આશ્રવ રોકાય, જે આશ્રવ છે કર્મના, દ્રવ કર્મનો આશ્રવ અને ભાવાશ્રવ રોકાઈ જાય, દ્રવ્ય ને ભાવે સંવર પ્રાપ્ત થાય છે. નમો નમો શુદ્ધ ભાવ સચ્ચિતિ સ્વરૂપ ગુરુ, જે સચ્ચિદાનંદ સ્વરૂપ ગુરુ છે, ગુરુનું સ્વરૂપ એવું છે સચ્ચિતિ સ્વરૂપ ગુરુ, એમને હું શુદ્ધ ભાવે નમસ્કાર કરું છું, વારંવાર નમસ્કાર કરું છું. બે વાર લીધું છે નમો નમો. જ્ઞાન ધ્યાન આત્મપુષ્ટિ સત્વર કરાય છે અને આત્માના જ્ઞાન ધ્યાનની પુષ્ટિ પોષણ મળે એવું સત્વર કરવામાં આવે છે. મંગલ કલ્યાણમાળા સુગંધ વિસ્તાર થાય. મંગલ કલ્યાણમાળા, બધા જીવોનું મંગળ થાય એટલે એનો વિસ્તાર થાય છે, માંગલિકનો વિસ્તાર થાય. અનેક અનેક જીવોમાં આત્મકલ્યાણના પરિણામની માળા ઉત્પન્ન થાય છે, પરિણામ માળા એને કહે છે. અને મોહભાવ જાય છે, મોહ દર્શનનું આદિનો અભાવ થાય છે અને શુદ્ધાત્મ સ્વભાવની પ્રાપ્તિ થાય છે. એ સવૈયાનો અર્થ છે. પછી એક દોરાની રચના છે, પરમ પદાર્થ પામવા મંગલમય જીનો આણ, વંદુ નિજ ગુરુ વૃદ્ધિ કર, લહુ સદા સુખ ખાણ. કૃપાળુ દેવે સુખધામ કહ્યું છે ગુરુને, અહીંયા સુખ ખાણ કહ્યું છે, સુખધામ અને સુખ ખાણ. પરમ પદાર્થ પામવા, પોતાના પરમાત્મ તત્વની પ્રાપ્તિ નામ અનુભવ કરવા અર્થે આ જીવાણી છે મંગલમય છે. જો આ જીવાણી છે, ભલે ગૃહસ્થ હતા પણ જ્ઞાની પુરુષ હતા અને એમની રચના છે માટે એને જીવાણી કહેવામાં આવે છે. કેમ કે જ્ઞાની પુરુષની વાણી સર્વજ્ઞ સ્વભાવને સ્પર્શીને નીકળે છે, પોતાના નિજ સર્વજ્ઞ સ્વભાવને સ્પર્શીને નીકળેલી વાણી એને જીનવાણી કહેવામાં આવે છે. પછી છદ્મસ્થ હોય તો મુનિરાજ હોય, અને ગ્રહસ્થ હોય તો જ્ઞાની પુરુષ હોય તો પણ એની વાણીને જીનવાણી કહેવામાં આવે છે. પરમ પદાર્થ પામવા મંગલમય જીનવાણ વંદુ નિજ ગુણ વૃદ્ધિ કર, હું મારા ગુણ આત્મગુણોની વૃદ્ધિ કરવા માટે વંદન કરું છું. હું સદા સુખકાંડ, અંદરમાં સુખની ખાણ છે, અનંત સુખની ખાણ છે, એની સદાય મને પ્રાપ્તિ થાવ, શાશ્વત પ્રાપ્તિ થાવ એવી ભાવના પણ ભાવી છે. પછી ગ્રંથકર્તાનું મંગલાચરણ છે. આ મંગલાચરણ બહુ પ્રસિદ્ધ છે. ટોડરમલજીનું મંગલમય મંગલકરણ વિહિત રાગ, આપણે બધા એના સાથે બોલવાની પદ્ધતિ છે. સુંદરજીને કોબામાં રહે તો બધા
મંગલમય મંગલકર
પોતાને માટે પણ સ્વયં મંગલમય છે, અને બીજાને પણ મંગલ થવામાં જ નિમિત્તભૂત થાય એવું મંગલકરણ છે, અને તેનાથી અરંત આદિ મહાન આત્માઓ મંગલમય થયા, ઉત્પન્ન થયા, અનંતાદિ પદને પ્રાપ્ત થયા એવા વિતરાગ વિજ્ઞાનને હું અહીંયા નમસ્કાર કરું છું. આ રીતે આત્મજ્ઞાન અને સમ્ય જ્ઞાનને મંગળાચરણની અંદર વંદન કરવામાં આવ્યા છે, નમસ્કાર કરવામાં આવ્યા છે. સમયસારમાં પણ અમૃતચંદ્રાચાર્ય મહારાજે દરેક અધિકારના પ્રારંભમાં સમ્ય જ્ઞાનને નમસ્કાર કર્યા છે, એ રીતે બધા અધિકારનું મંગળાચરણ કર્યું છે. ગ્રંથનું મંગળાચરણ તો બહુ જોરદાર કર્યું છે. નમસ્તમય સારાય એ પ્રારંભનું સમયસારનું મંગળાચરણ છે, અને દરેક અધિકારમાં સમ્ય જ્ઞાનને નમસ્કાર કર્યા છે. અહીંયા પણ ટોડરમલજી સાહેબે મંગળાચરણમાં સમ્ય જ્ઞાનને નમસ્કાર કર્યા છે, કે જે સમ્ય જ્ઞાનની પ્રાપ્તિ થતા અરંતાદી મહાન પદને આગળ અનેક આત્માઓ અનંત આત્માઓ પ્રાપ્ત થયા છે. કરી મંગલ કરું છું મહાગ્રંથ કરણ શુભ કાર્ય, આ ગ્રંથના શુભ કાર્ય માટેનું આ મંગળાચરણ કરીને શરૂઆત કરું છું, જેથી બધો સમાજ આવા નિજ પદના રાજને પામે, નિજ પદ રાજ નિજાત્મા પદના રાજને પામે એવી ભાવનાથી, આખા સમાજ પ્રત્યેની ભાવનાથી આ શાસ્ત્રની રચના કરવામાં આવી છે. ખબર નથી અમને, પણ અહીંયા ગ્રંથ કરતાનું મંગળાચરણ કર્યું છે એટલે કદાચ આ બે પદ ગ્રંથ કરતાના હોય. હા, ઉપલા ત્રણ પદ છે, એ બહુ ખબર નથી કોની રચના છે. છૂટું પાડ્યું છે ગ્રંથ કરતાનું મંગળાચરણ, એટલે ટોડરમલજીના આ બે પદ હશે, બીજું કોનું છે એ ખ્યાલ નથી.
હા,
હા,
વિતરાગ વિના. સમચંદભાઈ કદાચ લક્ષ્મી, હા એમણે એમણે કદાચ કર્યું હોય, બનવા જોગ છે, એ બનવા જોગ છે. ગુરુદેવ તો આનો સાતમો અધિકાર પોતે લખી લીધો હતો સ્થાનક વાસી સંપ્રદાયમાં. હા એ તો જીનવાણી છે, એમાં બેશક જીનવાણી છે. પોતે સ્થાનકવાસીમાં હતા અને અપાશ્રમાં શાસ્ત્ર મળ્યું તો સાતમો અધિકાર લખી લીધો હતો પેન્સિલથી, સીધી ફાઉન્ટન પેન ને એવું નહોતું, પેન્સિલથી પોતે લખી લીધો હતો. એટલો ગુરુદેવને બહુ પ્રિય ગ્રંથ છે આ. ને આપણે ત્યાં સોનગઢમાં પણ લગભગ ગુરુદેવ હતા ત્યાં સુધી તો આ શાસ્ત્રનો ઘણો સ્વાધ્યાય થયો છે. ગુરુદેવે પ્રવચનો પણ કર્યા છે, એ પ્રવચનોના ઘણા અંશો આપણે પરમાગમ સારની અંદર ખેંચેલા પણ છે. બહુ સારી વાતો આવી છે એમાંથી, બહુ સારી વાતો એમાં ભરી છે, એમાં પણ કાંઈ સંશય નથી. અને ક્લાસની અંદર તો લગભગ એક ક્લાસમાં તો મોક્ષમાર્ગ પ્રકાશક ચાલતો જ હોય આપણે એમ, દરેકને પ્રારંભમાં પણ શીખવા માટે આ ગ્રંથ ઘણો ઉપકારી છે. બહુ વ્યવસ્થિત રીતે વિદ્વાન પંડિત હોવા છતાં પણ કોઈ આચાર્ય રચના કરે શાસ્ત્રની, એવું એમનું ક્ષૌક્ષમનું સમ્યક જ્ઞાનનું સામર્થ્ય હતું. બધા જ્ઞાનીઓને એવું સામર્થ્ય નથી હોતું, એવું એક વિશિષ્ટ સામર્થ્ય પંડિત ટોડરમલજીને હતું. આજથી લગભગ 150 વર્ષ પહેલા જયપુરમાં થયા છે, અને જયપુરમાં જે મંદિરમાં એ સ્વાધ્યાય કરતા એ મંદિરમાં આજે પણ એ સ્વાધ્યાય ચાલે છે. એ મંદિરમાં હું સ્વાધ્યાય કરી આવ્યો છું. આ બાજુ છે બનતા સુધી જોરી બજાર બાજુના કોઈ રસ્તો છે. હા એ ફોટો છે એમનો છે, પણ કલ્પિત છે. એ જમાનામાં કેમેરા નહીં હોય એટલે ઓરિજિનલ એમની મુખાકૃતિ નથી, કલ્પિત ફોટો એમને વંદન કરવા માટે આપણા દરેક મંદિરોની અંદર નાની ધર્માત્માઓનો ફોટો રાખીએ છીએ. ટોડરમલજી સાહેબનો પણ ફોટો રાખવાની પદ્ધતિ છે. જેમના વચનો આત્મકલ્યાણમાં ઉપકારી થાય, પોતે આત્મકલ્યાણ પામ્યા હોય અને જે બીજાને આત્મકલ્યાણ પામવા માટે જેમના વચનો ઉપકારી થાય એમને વંદન નમસ્કાર કરવાની પદ્ધતિ છે. એ પદ્ધતિએ આપણા સમાજમાં પણ મોક્ષમાર્ગ પ્રકાશક ટોડરમલજી સાહેબના વચનોનો ઘણો પ્રચાર છે, ઘણો ઉપકારી સમજવામાં, દિનમાર્ગ સમજવામાં, આત્મકલ્યાણ થવામાં ઘણો ઉપકારી થયું છે. એટલે આપણે એ પદ્ધતિ ચાલી છે, યથાર્થ છે. હવે શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક નામના ગ્રંથનો ઉદય થાય છે ત્યાં પ્રથમ ગ્રંથ કરતા મંગળાચરણ કરે છે. એ ગ્રંથ કરતાનું મંગળાચરણ ઓરિજિનલ લીધું છે. ઓમ સિદ્ધમ અથો મોક્ષમાર્ગ પ્રકાશક નામા ગ્રંથ લિખ્યતે દોહા મંગલ મંગલમય મંગલ કરણ વિતરાગ વિજ્ઞાન, એમણે એવી રીતે કર્યું છે. વિકલું પાનું છે ને, એમને ત્રીજું પેલ પાનું છે. ઓમ નમઃ સિદ્ધમ અથો મોક્ષમાર્ગ પ્રકાશ શાસ્ત્ર લિખ્યતે, એટલું ઢુંઢારીમાં લખીને પછી લખ્યું દોહા મંગલમય મંગલ કરણ વિતરાગ વિજ્ઞાન એમ કરીને જે પદ છે એ લખ્યું છે. અનંત આદિ મહાન કરી મંગલ કરી તે મહાગ્રંથ કરણ કે કાજ જાતે મિલે સમાજ સબ યાતે નિજ પદ રાજ. બે પદ એમની રચના છે, બંને દોહા એમની રચના છે. અથો મોક્ષમાર્ગ પ્રકાશક નામ શાસ્ત્ર ઉદય હોહે, ત્યાંથી શરૂઆત થાય છે. હવે શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક નામના ગ્રંથનો ઉદય થાય છે, હું કરું છું એમ નથી કહેતા, શું કે છે? આ મોક્ષ માર્ગ પ્રકાશક નામના ગ્રંથનો ઉદય થાય. હું કઉ છું એ પ્રકાર નથી થતા, સ્વયં જ ઉદય થાય છે. પોતે તો નિમિત્ત છે, શાસ્ત્ર તો સ્વયં ઉદય થાય છે. ત્યાં પ્રથમ ગ્રંથ કરતા મંગલાચરણ કરે છે, એટલે કે પંચ પરમેશ્વરીને નમસ્કાર કરે છે. નમો રંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સમસામહમ. આ પ્રાકૃત ભાષામાં નમસ્કાર મંત્ર છે. નમો શબ્દ વાપર્યો છે ને, સંસ્કૃતમાં નમઃ છે અને પ્રાકૃતની અંદર નમો શબ્દ છે, એટલે આ પ્રાકૃત ભાષામાં નમસ્કાર મંત્ર છે. તે મહામંગલ સ્વરૂપ છે, તેનું સંસ્કૃત નીચે પ્રમાણે થાય છે કે નમો અરહભ્ય, નમ સિદ્ધેભ્ય, નમ આચાર્યભ્ય, નમ ઉપાધ્યાયભ્ય, નમ લોકે સર્વસાધુભ્ય, એનો સંસ્કૃત અનુવાદ છે. આ અનાદિમૂલ મંત્ર છે, નમસ્કાર મંત્ર છે એ અનાદિમૂલ મંત્ર છે. શ્રીમદજીએ તો આમાંથી બહુ સારો અર્થ કાઢ્યો છે કે સિદ્ધ પદ છે એ સર્વોત્કૃષ્ટ પદ હોવા છતાં પ્રથમ અનાદિમૂલ નમસ્કાર મંત્રમાં, મૂળ મંત્રમાં પહેલું પદ અર્યંતનું લેવા પાછળ એવો આશય સમજાય છે કે સિદ્ધ પરમાત્મા સદાય પરોક્ષ હોય છે અને અર્યંત પરમાત્માનો પ્રત્યક્ષ યોગ થાય છે. એ પ્રત્યક્ષ યોગ જીવને ઉપકારી થાય છે અને એ પ્રત્યક્ષ યોગનું મહત્વ સમજાવવા અર્થે ઉપરના પદને પાછળ રાખીને નીચેના પદને પહેલા નમસ્કાર કરવામાં આવ્યા છે. તો એવી રીતે અર્યંતના પદને પહેલા નમસ્કાર કરે અને સિદ્ધ પદને પછી નમસ્કાર કરે તો અવિનય ન થાય કે ન થાય? હું આ પ્રયોજનની દ્રષ્ટિમાં કેવું કામ છે? મિત્રા તો વ્યવહાર છે, પણ છતાંય વ્યવહારની અંદર પ્રયોજન મુખ્યપણે જોવામાં આવે છે. એવો જ અર્થ શ્રીમદજીએ કાઢ્યો છે 661માં પત્રમાંથી, કે શાસ્ત્ર છે એ આચાર્યનું રખેલું હોય અને ચતુર્થ ગુણસ્થાને જ્ઞાની પુરુષ બિરાજમાન હોય ને આપણે પાસે બંનેનો સમય એક હોય, પછી ધંધા કામે વેપારે જવું પડે કે નોકરીએ જોડાવું પડતું હોય, ચાલો ફરજિયાત નોકરીએ તો ફરજિયાત જવું પડે ને, તો ઘરે શાસ્ત્ર પહેલા વાંચવું કે પહેલા જે વ્યાખ્યાન થતું હોય એ સાંભળવું જ્ઞાની પુરુષનો? શું કરવું, સત્સંગ પહેલા કરવો? કોઈ એમ કે ભાઈ આચાર્ય તો સાતમા ગુણસ્થાને, છઠ્ઠા ગુણસ્થાને લખી ગયા અને સત્પુરુષ ચોથા ગુણસ્થાને બિરાજમાન છે, તો આપણે તો સાતમા ગુણસ્થાનને પહેલા આદર કરવો જોઈએ ને? તો કે નહીં, શું ના પાડી ત્યાં, કે પહેલા તું સત્પુરુષનું શ્રવણ વચન શ્રવણ કરજે, કેમ કે એ પ્રત્યક્ષ યોગ છે અને આ પરોક્ષ છે. અને એ ક્રાંતિકારી ગાથા એમણે આત્મસિદ્ધિમાં પણ નાખી કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર. જિનેન્દ્રદેવ 13મા ગુણ સ્થાને બિરાજમાન હોય પણ એમની પરોક્ષ વાણી હોય તો એ પ્રત્યક્ષ સદમસ્ત ગુરુ જેટલી ઉપકારી નથી, એની બરાબર નથી, બરાબર એ નથી કરી. આ વધારે ઉપકારી છે, પ્રત્યક્ષ યોગ છે એ વધારે ઉપકારી છે. એવો લક્ષ્ય થયા વિના ઉગે ને આત્મવિચાર. જો એવું લક્ષ્યમાં તને ન આવ્યું હોય, તારી સમજણમાં એવું ન આવ્યું હોય, તો અમે એમ જાણીએ છીએ કે તને આત્મકલ્યાણનો વિચાર સુદ્ધા હજી ઉત્પન્ન થયો નથી. કંઈક બીજા લક્ષ્ય તું આ પ્રવૃત્તિ કરે છે, આત્મકલ્યાણના લક્ષ્ય પ્રવૃત્તિમાં આવ્યો. અરિયંતના સ્વરૂપના ખુલાસામાં આવશે કદાચ, બરાબર છે. છોપાને છે. શ્રેષ્ઠ સિદ્ધ બોધ પહેલા અરિયંતે નમસ્કાર કરવાનું કારણ એક જુદું રીતસર પેરેગ્રાફ પાડીને ચર્ચા કરી છે પોતે તોડુમલજી સાહેબે પોતે ચર્ચા ઉપાડી છે એ વાતને તો લ્યો ઠીક ખરી વાત છે
પોતે ચર્ચા ઉપાડી
છે આવશે આપણે ક્રમમાં આવશે
નમો
આપણે તો માધ્યમમાં હોય છે ને નમો અરભ્ય થાય નમો અરંતાણમ ન થાય પણ નમો અરભ્ય થાય બરાબર સંસ્કૃતમાં ચોથી વિભક્તિ લાગે ને એટલે ભ્યો ભ્યો લાગે ચોથી જેને જેને નમસ્કાર કરવામાં આવે નહીં એમાં હા હા ઠીક પણ સંસ્કૃતમાં નમોનું તો નમો જ થાય ને અરંતાણમ ન થાય પણ અરધ્ય થાય એ તો વ્યાકરણની દ્રષ્ટિએ ખોટું છે વ્યાકરણ સંસ્કૃત વ્યાકરણ એમ કહે છે કે જેને નમસ્કાર કરવા હોય તે પદને ચોથી વિભક્તિ આપવી એ વ્યાકરણનો નિયમ છે જેમ કે નમ શ્રી સદગુરુવે અથવા ગુરુભ્યો નમઃ ગુરુભ્યો નમઃ તો એક વચન હોય તો ગુરુભ્ય થાય અને બહુવચન હોય તો ગુરવે થાય એ બહુવચન છે એ ચોથી વિભક્તિના પદ છે બંને તે એટલે જે અહીંયા ભ્યો ભ્યો પાછળ લાગે છે ને એ ચોથી વિભક્તિના કારણે લાગેલા છે શું એટલે નમો અરિયંતાણમનું જો સંસ્કૃત કરવું હોય તો નમો અરભ્ય કરવું પડે નમો સિદ્ધાણમનું જો સંસ્કૃત કરવું હોય તો નમો સિદ્ધેભ્ય કરવું પડે એમ પાછળ ભ્ય લગાડવો પડે ને એ ચોથી વિભક્તિ નો નિયમ છે એનો ચોથી વિભક્તિનો નિયમ છે એ સાતે વિભક્તિ એના વ્યાકરણના નિયમો અનેક પ્રકારે સંસ્કૃતમાં છે બધા એના એક પ્રકારે નથી પણ અનેક પ્રકારે છે એમાં આ રીતે ભ્ય લાગે છે ક્યાંક બીજું લાગે છે ક્યાંક ત્રીજું લાગે છે એમ અનેક પ્રકાર છે એમાં આ પદ માટે ભ્ય લાગે છે હા એમ છપાવે એ સમજ્યા વગર એ સમજ્યા વગર લખાવે છે નમો અરિયંતાણમ લખે છે એનું સંસ્કૃત હતું નથી ને એનું કઈ પ્રાકૃતે બરાબર રહેતું નથી કેમ કે પ્રાકૃતમાં નમો ન થાય નમો થાય પછી અરિયંતાણમ લખો તો વાંધો નહીં એવી રીતે છે હા બરાબર હા પાત્ર છે બરાબર છે બરાબર છે હરિ એટલે શત્રુ અરિમાન્ય છે એમાં કઈ સવાલ નથી અને એનું જ માગધી અર થાય છે હરિ સંસ્કૃતનો શબ્દ છે અને એનું માગધી અર થાય છે અરહંતાણમ હા અરિયંતાણમ ને અરહંતાણમ હા એ તો બે બરાબર છે શ્રી અરહંત ને નમસ્કાર હો હવે ગુજરાતીમાં સિદ્ધ ને નમસ્કાર હો આચાર્યને નમસ્કાર હો ઉપાધ્યાયને નમસ્કાર હો અને લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર હો એ પ્રમાણે તેમાં નમસ્કાર કર્યા છે આ એનું ગુજરાતી કરી દીધું હવે તેથી તેનું નામ નમસ્કાર મંત્ર છે એવા પાંચે ઉત્કૃષ્ટ પદને નમસ્કાર કર્યા છે માટે એનું નામ જ નમસ્કાર મંત્ર કહેવામાં આવ્યું છે નવકારમાં કોઈ નવ નવડો સમજે છે પણ ખરેખર તો નવકાર એટલે નમસ્કાર એમ કહેવું છે એવું છે એ નવડો સમજી લઈએ છે નવડા માટે નવકાર એમ નથી કહેવું પણ નમસ્કાર માટે નવ શબ્દ વાપરવો છે નમોકારો એટલે નવકાર એમ નહીં નમસ્કાર હોય એવો નમસ્કાર મંત્ર ના પદ છે એમ કેવું છે નવો નો પછી મેળ કર્યો એ તો પછી પોતાની કલ્પના પ્રમાણે, પણ મૂળ ત્યાં નવો નો અર્થ નમસ નમવું એમ છે, નવડો સંખ્યા નથી લેવી ત્યાં, એ વાત સાચી છે. સંખ્યાના અર્થમાં એ નવ શબ્દ નથી, પણ નમસ્કારના અર્થમાં નવ શબ્દ છે એમ લેવું છે, એ બરાબર છે. હવે અહીં જેને નમસ્કાર કર્યા છે તેનું સ્વરૂપ ચિંતવન કરીએ છીએ. શું કહે છે? ઓગે ઓગે અમે નમસ્કાર કરવા ની પદ્ધતિમાં માનતા નથી એમ કહે છે. એટલે કે જેને નમસ્કાર કરીએ છીએ તેનું સ્વરૂપ ચિંતવન કરીએ છીએ, એનું સ્વરૂપ ઓળખ્યા વિના કે એનું સ્વરૂપ સમજ્યા વિના નમસ્કાર કરવાનો કાંઈ અર્થ રહેતો નથી એમ કહેવું છે. એટલે હવે અહીં જેને નમસ્કાર કર્યા છે તેનું સ્વરૂપ ચિંતવન કરીએ છીએ, કારણ કે સ્વરૂપ જાણ્યા વિના એ નથી સમજાતું કે હું કોને નમસ્કાર કરું છું ને શું કરવા નમસ્કાર કરું છું, કોને નમસ્કાર કરું છું, કેવા છે એને નમસ્કાર કરું છું ને શું કારણથી નમસ્કાર કરું છું, એ નમસ્કાર કરવા યોગ્ય કેવા છે અને એ નમસ્કાર કરવાથી મને શું લાભ, આ બે વાત એની અંદર વિચારવામાં આવે છે. અને તે સિવાય ઉત્તમ ફળની પ્રાપ્તિ પણ ક્યાંથી થાય? જેને નમસ્કાર કરવામાં આવે છે એવા અહંતાદીનું સ્વરૂપ સમજી સમજ્યા વિના નમસ્કાર કરવામાં આવે તો એની પ્રાપ્તિ પણ ક્યાંથી થાય? એ તો આ બીજા અન્ય મતીઓ જેમ પોતાના દેવોને નમસ્કાર કરે છે અને આ મેલડી આદિને માને છે એ બધા એનું કાંઈ સ્વરૂપમાં વિચાર કરવાની ત્યાં પદ્ધતિ જ નથી. શેઠિયાજી પેલા વહેલા આવ્યા ત્યારે કેવી વાત કરી હતી ગુરુદેવને કે હું નમસ્કાર નહીં કરું, આપને વાંધો નથી ને, હું નમસ્કાર નહીં કરું, હું મારે આપને કેટલીક પ્રશ્નો પૂછવા છે, કેટલીક વાત પૂછવી છે અને પછી મને એમ લાગશે તો હું નમસ્કાર કરીશ, મને ઉત્તર મળ્યા પછી એમ લાગશે એટલે કે નમસ્કાર કરવા યોગ્ય લાગશે તો હું નમસ્કાર કરીશ, એવું સ્પષ્ટીકરણ કર્યું હતું પહેલી વખત આવ્યા ત્યારે. ત્યારે ગુરુદેવે કહ્યું અમને કાંઈ વંદન નમસ્કારની અપેક્ષા નથી, તમારે જે પૂછવું હોય એ ખુશીથી તમે પૂછી શકો છો, મોકળો રસ્તો કરી દીધો. પછી પગમાં પડી ગયા, જે પ્રશ્નો પૂછ્યા અને ગુરુદેવે જે ઉત્તર આપ્યા એ પગમાં પડી ગયા. એ સાંભળી વાત છે આપણા પ્રવેશમાં તો 1996માં આવેલા પહેલા વહેલા પંડિત ઇન્દ્રચંદજી દસ દસ દિવસ સુધી પ્રશ્નો કર્યા, 11મા દિવસે વંદન કર્યા, બરાબર ખરું એવું છે. પ્રતીતિ આવે એનો ફેર સમજદાર માણસોનું કામ છે કે સમજીને કરે, નમસ્કાર કરે તો પણ સમજીને કરે. ઓગે ઓગે બધા નમસ્કાર કરે છે માટે હું નમસ્કાર કરું એમ ઘણા એવા સમજદાર માણસો હોય છે કે જ્ઞાનીની શ્રીગુરુની પરીક્ષા કરે છે અને પરીક્ષા કરીને એ પછી એને અનુસરે છે, એ પહેલાં અનુસરતા નથી. પણ એ પરીક્ષા કરવાની યોગ્યતા જોઈએ છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય તેમાં જ જ્ઞાનીને ઓળખવા માટેની પરીક્ષા કરવાની પરીક્ષા શક્તિ હોય છે, પરીક્ષાનું બળ હોય છે એની પાસે. એ 689માં કૃપાળુદેવ લખે છે કે સાધારણ કોટીના અને મધ્યમ કોટીના મુમુક્ષુને જ્ઞાની નથી ઓળખાતા, શું ઉત્કૃષ્ટ કોટીના મુમુક્ષુ હોય એને જ્ઞાની ઓળખે છે અને એ જ્ઞાનીની વાણીની પરીક્ષા કરે છે એમ લીધું છે એમને તો. અને એ પરીક્ષા કરવાની શક્તિ, પરીક્ષા બળ શબ્દ વાપર્યો છે એમને તો, બળ એટલે શક્તિ. શું બાકી સામાન્ય જીવોને 689 નો પત્ર છે, પાનું 496 છે. બાકી સામાન્ય જીવોને અથવા મંદ દશા અને મધ્યમ દશાના મુમુક્ષુને શુષ્ક જ્ઞાનીના વચનો સાદ્રશ્યપણે જોવામાં આવ્યાથી બંને જ્ઞાનીના વચનો છે એમ ભ્રાંતિ થવાનો સંભવ છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઘણું કરીને તેવી ભ્રાંતિનો સંભવ નથી, કેમ કે હવે લખે છે, કેમ કે જ્ઞાનીના વચનોની પરીક્ષાનું બળ તેને વિશેષપણે સ્થિર થયું છે. એટલે જે પરીક્ષા કરે છે એ પરીક્ષા બળવાળા હોય છે, એનામાં એટલી જ્ઞાનમાં યોગ્યતા હોય છે, પરીક્ષા કરીને પછી સ્વીકારે છે, એટલે વધારે યોગ્યતા વાળા હોય છે એમ સમજવાનું છે. પંડિત વર્ગને લઈને આવ્યા હતા અને ગુરુદેવ સાથે ચર્ચા થતી હતી ત્યારે પછી એ પંડિતોને એમ કહેતા હતા, ઠેરીએ પંડિતજી, સ્વામીજી પહેલે ક્યાં કહેતા એ સુનો, તમે બરાબર સુનો ફિર બાત કરો, પહેલે બાત નહીં કરો, એમ કે તેમ રોકતા હતા કે પંડિતજીને ગુરુદેવ કહેતા હતા. એવી શિક્ષણ હતા, બુદ્ધિશાળી હતા હુકુમચંદજી, સ્વરૂપ હુકુમચંદજી બહુ બુદ્ધિશાળી હતા. ફરી વાત છે એ 465 નો એક પત્ર છે, 466 કે 465 નો પત્ર છે, એમાં એમ લખે છે કે જેની પાસેથી ધર્મ માગવો તેની ધર્મ પામવાની પૂર્ણ ખાતરી કરવી. એટલે એવી રીતે એમને તો બધી ઘણી સૂચનાઓ કરી છે, માર્ગદર્શન બહુ આપ્યું છે ને, શું એમાં એ વાત એમણે કરી છે. શું 466 છે, જેની પાસેથી ધર્મ માગવો તે પામવાની પૂર્ણ ચોકસી કરવી, ચોકસી કરવી એટલે પરીક્ષા કરવી, ખાતરી કરવી, એમ કહે છે. એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું, જેની પાસેથી ધર્મ માગવો તેવા જ્ઞાનીનું ઓળખાણ જીવને થયું હોય ત્યારે તેવા જ્ઞાનીઓનો સત્સંગ કરવો, અને સત્સંગ થાય તો એને સત્સંગ મળે તો એને પૂર્ણ પુણ્યોદય સમજવો, અને તે સત્સંગમાં તેવા જ્ઞાનીએ ઉપદેશેલો શિક્ષાબોધ ગ્રહણ કરવો, એટલે એ ગ્રહણ કરતા જેથી કદાગ્રહ ન રહે, મતમતાંતર ઉત્પન્ન ન થાય એટલે સંપ્રદાય બુદ્ધિ, વિશ્વાસઘાત અને અસત વચન એ આદિનો તિરસ્કાર થાય અર્થાત તેને ગ્રહણ કરવાની, મતનો આગ્રહ મૂકી દેવો, આત્માનો ધર્મ આત્મામાં છે અને આત્મા પણ પ્રાપ્ત થયું છે એવા પુરુષોનો બોધેલો ધર્મ તે આત્મતા માર્ગરૂપ હોય છે, બાકીના માર્ગના મતમાં પડવો નહીં. પહેલી સૂચના એમણે એ આપી છે કે તું સંપ્રદાય બુદ્ધિ અને મતમતાંતરમાં પડીશ નહીં, આત્માનો ધર્મ આત્મામાં છે અને આત્મતા પ્રાપ્ત થાય એનો જ વિચાર તું કરજે. આત્મહિતની તીવ્ર ભાવના છે એ આત્મહિત સંબંધીના પ્રશ્નો જ્ઞાની પુરુષને પૂછે છે. શું કરે છે કે મારે આત્મકલ્યાણ કરવું છે અને હું મૂંઝાણો છું, ચાર ગતિમાં પરિભ્રમણ કરવાનો ભવરોગથી હું પીડાઉં છું. શું છે, ચારે ગતિના દુઃખથી હું પીડાઉં છું અને આ ચાર ગતિના જન્મ મરણથી મુક્ત થવાનો ઉપાય તમે કેવી રીતે દર્શાવો છો એ મારે સમજવું છે. અને પરીક્ષા બળમાં શું છે કે એ ઉપાય શાસ્ત્રમાં કયો હોય, એ ઉપાય જ્ઞાનીઓ પાસેથી શ્રવણ કર્યો હોય અને શીખી લીધો હોય એમ કોઈ કહે તો એ જુદી રીતે કહે છે, અને જેને એ ઉપાય પ્રાપ્ત થયો છે ને એ માર્ગમાં ઈલાજમાં ઉપાય એટલે માર્ગ એ માર્ગમાં એ વર્તે છે અને કહે છે એ બે વચ્ચે ફેર પડે છે એ કરવાની છે. તો શાસ્ત્રમાં વાંચીને શાસ્ત્ર અનુસાર કહે અથવા જ્ઞાની પુરુષનું વ્યાખ્યાન સાંભળીને તે પ્રમાણે કહે. શું માટે કહેનારને એ માર્ગ પ્રાપ્ત છે કે એનો એ માર્ગ ઈલાજ ઉપાય જાણે છે એમ કઈ નથી, એવી રીતે માર્ગ જાણવા મળતો નથી એમ છે, એટલે પરીક્ષા કરવાની વાત કીધી. એવું છે, જરા વિદ્યાર્થી પણામાં તે ગુરુ ની પરીક્ષા કરવાની વાત છે. શું નિશાળમાં કિશન દાખલો દુકાનો રાખે, નક્કી કરે કે ન કરે? હે, એક નિશાળ ની અંદર કે એક કોલેજ ની અંદર એક વિષય ના ચાર પાંચ પ્રોફેસર હોય, પછી કોનું ટ્યુશન રાખવું એમ નક્કી કરે કે ન કરે વિદ્યાર્થી? હે, ગામમાં 500 ડાક્ટર છે, હે, તો બધાની દવા લે છે કે કોની દવા લેવી એમ નક્કી, વિશ્વાસ મૂકવા માટે નક્કી કરે છે ને કે મારે આની દવા લેવી બીજાની ન લેવી એમ નક્કી કરે છે કે નહીં? એમ નક્કી કરવું પડે, એને ભણવાની જરૂર નથી. પણ પોતાની વિટંબણા છે, પોતાની જે મૂંઝવણ છે એનો ઈલાજ એ બરાબર જાણે છે કે નહીં, એની પરીક્ષા દર્દી પણ કરી શકે છે, કરી શકાય છે. અને એ રીતે ઉત્કૃષ્ટ શું કરે છે એ કરવાની ફરજ છે. એમને એમ ગમે ત્યાં સાંભળવા દે, ગમે તેને સાંભળવા, ગમે તેનો પ્રવચનને સત્સંગ કરવો, એવું નિયમ અહીંયા જીનમાર્ગમાં નથી, એનો નિષેધ છે. પરીક્ષા કરો બરાબર છે કે નહીં એમ કહેવા માટે યોગ્ય છે કે નહીં, બરાબર છે કે નહીં એની પરીક્ષા કરો. હા, એવું પણ એક છળ પકડવામાં આવે છે. આપણે તો સારું ગ્રહણ કરવું છે ને, આ સંપ્રદાય બુદ્ધિ નથી છોડતા. એમ એવું કે જો આપણા મારા છે આપણા કરતા સારા કે નહીં, એને બીજા છોકરા છોડ્યા, દુકાન ધંધો છોડ્યા, ઉગાડા પગે હાલે છે, ઉના પાણી પીએ છે, આપણા કરતા તો સારા કે નહીં, આપણે સારું ગ્રહણ કરવું એમ નહીં. ધર્મ એનો પહેલો પ્રકાર શ્રદ્ધા સાથે માનતા. ચોથું ગુણ સ્થાન શેનું છે? શ્રદ્ધા પ્રધાન છે. તો એની શ્રદ્ધા બરાબર છે કે નહીં, જેને સાંભળો એની શ્રદ્ધા બરાબર છે કે નહીં એ વિચાર કરવો પડે. શું એની શ્રદ્ધામાં ભૂલ હોય તો એની ઊંધા શ્રદ્ધાના લાકડા એને સાંભળનારને ઘૂસી ગયા વગર રે નહીં. આદર બુદ્ધિથી સાંભળે એટલે તારે મિથ્યા શ્રદ્ધા દ્રઢ થશે એનું શું એમ કહેશે? સારું ક્યાંથી લઈશ? સારા નરસાની ખબર કેવી રીતે પડશે તને એમ કહે. અને એની જે મિથ્યા શ્રદ્ધા છે કે વિપરીત સમજણ છે એને શ્રવણ કરવા બેસીશ તો એનું અનુમોદન થઈ જશે તને. એનું 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 અનુમોદન કરવાનો પણ તને અપરાધ છે. શું એ મોક્ષાર્થ પ્રકાશકમાંથી કેટલાક બોલ છે પરમાગમ સારમાં લીધેલા છે. આપણે ગમે ત્યાં સાંભળવું નહીં, આવશે આમાં વક્તાના સ્વરૂપમાં અને શ્રોતાના સ્વરૂપમાં આવશે. આ પહેલા અધિકારમાં જ આવશે, આપણે શરૂઆતમાં આવશે આગળ જતા. એ વાત સામાન્ય રીતે અહીંયા પ્રશ્ન એ વિચારવા યોગ્ય છે કે માણસ અપરાધ કરે તો દેખાય કે આણે ચોખ્ખો અપરાધ કર્યો. બીજાને અપરાધ કરવા માટે પ્રેરણા આપે ત્યારે પણ ચોખ્ખું દેખાય કે ભાઈ એણે એને કીધું હતું, માટે એ એનો ભાગીદાર છે. પણ એને અનુમોદવા કરે, એને અનુમોદન કરે, એને ખબર નથી પડતી કે મારો એટલો જ અપરાધ થાય છે. એ જે અનુમોદનાનો અપરાધ છે એ ન સમજાય એવો છે. પણ કરવું કરાવવું ને અનુમોદવું ત્રણેયનું ફળ એક જ સરખું આવે છે. અને એનું ઉદાહરણ એમણે આપ્યું એ ઠીક છે. ઉપદેશ લેવા માટે એ વાત લેવી, એથી વધારે મહાપુરુષ માટે વિચારવું જોઈએ, થોડી મર્યાદા એમાં આવી જાય છે. ઉપદેશ લેવા માટે ગમે તે વાત વિચારી શકાય છે. શું કહે છે અહીંયા? હવે અહીં જેને નમસ્કાર કર્યા છે તેનું સ્વરૂપ ચિંતન કરીએ છીએ, એટલે જેને નમસ્કાર કરવા એનું સ્વરૂપ ઓળખવું, ઓળખીને ચિંતન કરવું અને નમસ્કાર કરવા એમ કે એમને એમ કરવા નહીં ઓગે ઓગે. કારણ કે સ્વરૂપ જાણ્યા વિના એ નથી સમજાતું કે હું કોને નમસ્કાર કરું છું, અને તે સિવાય ઉત્તમ ફળની પ્રાપ્તિ પણ ક્યાંથી થાય, અને એવી સમજ્યા વગર નમસ્કાર કરે તો એનું ફળ પણ ક્યાંથી આવવાનું હતું? ઓગે ઓગે નમસ્કાર કરીશ તો એનું ફળ આવશે નહીં. અને એ સ્વરૂપ સમજવા માટે એ સ્વાધ્યાય આદિને વ્યવહાર અને પદ્ધતિ અનાદિથી ગોઠવવામાં આવી છે. ત્યાં પ્રથમ અરિયંતનું સ્વરૂપ વિચારીએ છીએ. પંચ નમસ્કાર પંચ પંચ વિષ્ટિમાં પહેલાં અરિયંતનું પદ છે, એટલે પહેલા અરિયંતના સ્વરૂપને અહીંયા વિચારવામાં આવે છે કે જે ગ્રહસ્વપણું છોડીને કોઈ અરિયંત પદમાં રસથી હોય શકે નહીં. આ બે શબ્દ શું કહે છે? પહેલા કે જે ગ્રહસ્થપણું છોડીને, એટલે કોઈ ગ્રહસ્થ પદમાં અરિયંત થયા એવો ક્યાંય પણ વાત આવતી હોય તો એ વાત બરાબર નથી, સિદ્ધાંત વિરુદ્ધ છે. જે ગ્રહસ્થપણું છોડીને મુનિ ધર્મ અંગીકાર કરીને દીક્ષા લીધેલી જ હોય એને, અરિયંતા ન લો એને ગ્રહસ્થ પદમાં હોય અને સીધું એને અરિયંત પદ પ્રાપ્ત થઈ જાય તેવું ગુણ સ્થાન આવી જાય આત્માનો વિચાર કરતા કરતા, એવું કદી બનતો નથી. ગ્રહસ્થપણાનો એ ત્યાગ કરે, મુનિ ધર્મ અંગીકાર કરે એટલે વિધિસર દીક્ષા લે, વિધિસર દીક્ષા અંગીકાર કરે. જી એટલે શું? કોને આમ સુખું ફોડ પાડીને? કોઈ અન્ય મતના સાધુ, અન્ય મતના સાધુ ને કે ક્યાં ક્યાં સાધુ? ધર્મ બુદ્ધિ એ પ્રવૃત્તિ ન કરાય, એ પોતાના પરિણામને વિચારવાની વાત છે અંદરમાં, કે ધર્મ બુદ્ધિ એ નમસ્કાર ન કરાય એક વાત. હવે ધર્મ બુદ્ધિ વિના નમસ્કાર કરવા કે નહીં, આ બીજો પ્રશ્ન ઉભો થાય. શું ત્યારે નમસ્કાર બે રીતે કરાય છે, એક એક ધાર્મિક વ્યવહાર છે કે જે સાધુ છે એની સાથે તો લૌકિક પ્રયોજન તો કઈ છે નહીં, એટલે નમસ્કાર કરનારને અંદરમાં ધર્મ બુદ્ધિ ન હોય પણ બહારમાં નમસ્કાર કરે તો પછી એને લૌકિક વ્યવહાર તો રહ્યો નહીં, કેમ કે એ તો લૌકિક વ્યવહારમાં ઊભા નથી. એટલે બીજા લોકો એમ માનશે કે આ ધર્મ બુદ્ધિથી નમસ્કાર કરે છે, એટલે એ રીતે નમસ્કાર કોઈ અન્ય મતના ભાવલિંગી સંત સિવાય અને જ્ઞાની પુરુષ સિવાય નમસ્કાર કરવાની પદ્ધતિ લાગુ પડતી નથી. તમે જુઓ ને, સુખિયાજી કે બધા ઇન્દ્રચંદજીની ભાઈ વાત કરી, ચોખવટ કરી એને, હું આપને નમસ્કાર સમજ્યા વગર નહીં કરું, પહેલાં મારે આપને કેટલાક પ્રશ્નો પૂછવા છે, પરીક્ષા કરવી છે અને મને યોગ્ય લાગશે તો નમસ્કાર કરીશ. બોલો, આપની રજા છે તો આપણે વાતચીત આગળ ચલાવીએ, નહીં તો રવાના થઈ જાય, કાંઈ નમસ્કાર કરે નહીં કોઈ. અને જે જ્ઞાની પુરુષ હોય એવો આગ્રહ રાખે નહીં કદી કે તમારે પહેલાં નમસ્કાર કરવા હોય પછી પ્રશ્ન પૂછવાનો, એ કોઈ દિવસ ન કે ભાઈ કાંઈ નમસ્કારની જરૂર નથી, તમારે પૂછવું એ પહેલાં પૂછી લ્યો, આપણે નમસ્કારની કાંઈ જરૂર નથી, કેમ કે એ નમસ્કારની અપેક્ષા રાખતા નથી. એટલે સમજદાર માણસો તો એવી રીતે નમસ્કારનો વ્યવહાર સામા સામી વ્યક્તિને ઓળખ્યા વિના કદી રાખતા નથી. હા, એ સાચો ધર્મ નથી એમ તમે કહો છો ને, એ ક્યાં માને છે? એ માને છે એટલે પૂર્વાશ્રમ ને હિસાબે કુદરતી મળવા હળવાનું થાય અને શિષ્ટાચાર કરવો એ એક બીજી વાત છે, પણ નમસ્કાર કરવા જવું કે વિધિસર વંદના કરવી, પથેણ વંદામી કરીને કરે છે ને તમારામાં, એમ ન કરાય. આમ સામા મળી ગયા હોય કે એ આપણા ઘરે ચાઈને આવ્યા હોય કે કોઈ પ્રસંગે મળવાનું થયો, જય જીનેન્દ્ર કરીએ એ બીજી વાત થઈ ગઈ, તો એ સાધુ પદનો નમસ્કાર ન થયો, એને તો રીતસર આપણે ઘૂંટણીએ પડીને નમસ્કાર કરવાનું હોય છે, તો એ એક બીજું એ એક લૌકિક વ્યવહાર થઈ ગયો. જી એ વાત જ છે, આપણે ધંધો શું કરવા કરવો જોઈએ, પણ હવે એ સામેથી આવી ગયા અને આપણે જેમ કે તમે મારે ત્યાં આવ્યા તો આપણે શું કહીએ, જય જીનેન્દ્રભાઈ, ભલે આપણને ખ્યાલ હોય પણ શિષ્ટાચાર જેમ કરવો પડે એમ શિષ્ટાચાર કરવો એ બીજી વાત થઈ ગઈ, અને એને પગે પડવું એ બીજી વાત થઈ ગઈ ને, એમ ન થાય. એ બે પ્રશ્નો આપણે ત્યાં ઉપસ્થિત થાય છે આવા, કેમ કે પૂર્વાશ્રમમાં કોઈ આપણે સ્થાનકવાસી છે, કોઈ દેરાવાસી છે, એવી રીતે કોઈ પરિસ્થિતિ છે અને એને જૂના સંબંધોનો હિસાબે ક્યાંક ને ક્યાંક ભેટો થઈ જવાનો પણ પ્રસંગ બને ખરો. ભલે ચાઈને તમે પાત્રે ન જાઓ, ક્યાંક ને ક્યાંક કોઈને ત્યાં કોઈ પ્રસંગે જવાનું થયું હોય, ત્યાં આવી ગયા હોય, એવું બધું બને. એ સામેથી આપણે ત્યાં આવી ગયા હોય એવું બને. અચ્છા, એથી બીજું શું બને છે? ગોચરીનું બને છે. આ પ્રશ્ન પણ ઘણા કરે છે. આપણે ત્યાં આવ્યા હોય તો આહાર દેવો કે ન દેવો? ઠીક ને, તમે નહોતું પૂછ્યું, પણ હવે ચોખ્ખો પ્રશ્ન નીકળ્યો છે તો બધી થઈ જાય ને. તમે આપણે ત્યાં આવે તો આપણે વરાવવું કે ન વરાવવું? તો વરાવવાનો તો આહાર કોઈને દેવો એનો નિષેધ હોઈ શકે નહીં. શું? કોઈ પણ અભ્યાગત આવે, આ તો મારા જ છે, પણ કોઈ ગરીબ માણસ હોય, કોઈ બીજા પંથના સાધુ સંત હોય, કોઈ બી હોય, કોઈ પણ હોય, ત્યાગી હોય, તો એને આહાર દેવાનો નિષેધ ન હોઈ શકે. ગૃહસ્થી છે એ તો આહારદાન કરે છે, એમાં કાંઈ વાંધો નથી. પણ ધર્મબુદ્ધિએ આહારદાન કરવું એ વિધિથી થાય છે. શું? ધર્મબુદ્ધિનું આહારદાન ભક્તિપૂર્વક કરવામાં આવે છે. એને નવધા ભક્તિ આપણે ત્યાં લીધી છે. એ ભક્તિપૂર્વક આહારદાન જ્ઞાનીને હોય, પંચમ ગુણ સ્થાનને હોય અને છઠ્ઠા ગુણ સ્થાન, ત્રણ પદને હોય છે. બીજા બીજા કોઈ પદને આહારદાનનો પ્રશ્ન ઉપસ્થિત રહેતો નથી. એ વિષય સ્વામી કાર્તિકેયનું ઉપરીક્ષાની ટીકામાં લીધો છે. આપણે આમાં લીધો સ્વામી કાર્તિકેયનું ઉપરીક્ષામાં એ વાત લીધી છે. શું? કે જગન્ય મધ્યમને ઉત્કૃષ્ટ એવા ત્રણ પાત્ર છે આહારદાનના, તો એને નવધા ભક્તિથી આહાર દેવો. તો અન્ય મતમાં આવ્યા હોય તો એને નવધા ભક્તિનો પ્રશ્ન રહેતો નથી. મહારાજ તમે આવ્યા છો, ખુશીથી આહાર લઈ જાઓ. અમારી શ્રદ્ધા જુદી છે. અમે આ પંથને કે આ સંપ્રદાયને જે સિદ્ધાંતો છે એના સાધુઓ છે એમના સ્વરૂપને શ્રદ્ધા નથી, અમને એમાં શ્રદ્ધા નથી. એટલે એમ સ્પષ્ટતા કરવામાં પણ વાંધો નહીં, સ્પષ્ટતા કરીને દેવામાં પણ વાંધો નહીં. પણ જે બીજા સંપ્રદાયની પદ્ધતિથી વોરાવે છે એવી રીતે વોરાવે તો એને દોષ લાગે. તો એને એના પદની અનુમોદ ના થઈ ગઈ, એ માર્ગની અનુમોદ ના થઈ ગઈ, એ સંપ્રદાયની અનુમોદ ના થઈ ગઈ, એની શ્રદ્ધાની અનુમોદ ના થઈ ગઈ, તો એ પોતાને અપરાધ થાય છે અને નુકસાનનું કારણ શ્રદ્ધામાં બને છે. શ્રદ્ધા જ્ઞાનમાં બધાનું પણ આપણે એને સાધુ માનતા હોય તો ને, અરે સાધુ પદમાં જ નથી પછી મથે નંદામીનો ક્યાં પ્રશ્ન રહ્યો? સમજ્યા? સાધુનું તો છઠ્ઠું સાતમું ગુણ સ્થાન છે. અમારો પ્રશ્ન બનતો હતો મારા શ્વેતાંબરના મોટા મોટા આચાર્યો સાથેના, જે ભાઈ તેડવા આવે એને મેં પહેલાં ચોખોટ કરતા, અમે વંદન કરીને ન બેસીએ તો એમને દુઃખ લાગે તો શું કરશો તમે? તમે પહેલાં ચોખોટ કરી લ્યો, શિવાય આવશે પણ વંદન નમસ્કાર કરીને નહીં બેસી. અમને આપણે ચર્ચા કરવી હોય તો ચર્ચા, તમને ચર્ચા કરવી હોય તો કરીએ, ન કરવી હોય તો મારો આગ્રહ નથી. સ્પષ્ટતા કરવી પડતી અમારે. હે ના, કાંઈ બોલવાની જરૂર નહીં, હું તમારા ઘરે આવું ત્યાં બોલું છું બસ. તારે કઈ પ્રશ્ન જરૂર નથી, બોલવાની હોય જરૂર બેસી જવાનું સાદી સીધી પદ્ધતિથી. મોટા મોટા આચાર્ય સાથે અમારો પ્રસંગ પડ્યો છે. કાંઈ કોઈ વ્યવહાર નહીં કરવાનો, કોઈ કોઈ પ્રકાર નહીં કરવાનો, સીધા આવીને બેસી જવાનું. હે હા, તો વધારે હતા એક વખત તો બે ત્રણ વખત તમે તો બેઠા છીએ આપણે. બરાબર છે. મેજી એ જ બધી વાત છે. સુખ સાતામાં છે, એ તો તબિયત તમારી સારી છે ને, બધે શાસ્ત્ર ભાષાથી સુખ સાતામાં છે એટલે તમારું શરીર સ્વાસ્થ્ય સારું છે ને, એમ એ જુદી વાત છે. અને મથેણ વંદામાં એ જુદી વાત છે. આખી એ તો શરીરને શરીરની ખબર પૂછી હું, શરીરની ખબર પૂછો, આત્માની ખબર પૂછો કે આપનો આત્મા છે, એ આત્મભાવમાં રહે છે ને, આપ આત્મભાવમાં રહ્યો છો ને, એમાં એમ આત્માની તબિયત પૂછવી, શરીરની તબિયત પૂછવી, એના ખબર અંતર પૂછવામાં કાંઈ વાંધો નથી. અને ભક્તિ કરવી એ બીજી વાત છે. ભક્તિ એના પદને થાય છે. શું?
કરુણાબુદ્ધિ
સ્પષ્ટતા કરે પછી કઈ વાંધો નહીં. સામાન્ય રીતે એવી રીતે સ્પષ્ટતા કરો પછી ભાંગે જ કોઈ લેવા ઉભું રહે, અને પછી રહે તો એનો વાંધો નહીં, દેને એને વાંધો નહીં. કારણ મોટા ભાગે તો જે સાધુ કંઈક સમજદાર હોય છે એ પોતાના શ્રદ્ધાવાન હોય એને ત્યાંથી જ આહાર લે, ગમે ત્યાંથી આહાર લે એવો નથી બનતો. શું કરો, કરવી જ તે. એમને એમને એવું ન લાગે કે આ મારા ભક્ત છે, બીજાને પણ એમ ન લાગે કે આ એના ભક્ત. આ ઘરમાં ફોટો શું કરવા લગાડીએ છીએ ગુરુદેવનો, ખબર છે? મહારાજ પેલા ને ખબર પડે લે છે કાનજી સ્વામી વાળા, કાનજી સ્વામી વાળા ની છાપ છે કે આ બધાને નમસ્કાર કરતા નથી. અમારે તો સાહુ શ્રીરાજ પ્રસાદજી આવ્યા હતા સૂર્યકીર્તિ ભગવાન ની પ્રતિષ્ઠા બધા, એ વાત કરી હતી. જો અમે જુદા પડીએ છીએ કે નહીં, અમે દિગંબર સાધુ હોય તો અમે નમસ્કાર નથી કરતા કાનજી સ્વામી વાળા, એ બધાને ખબર છે કે નહીં? તમારા આખા સમાજને ખબર છે કેમ કે દિગંબર સાધુ હોય તો અમે પરીક્ષા કરીએ છીએ કે ભાવલિંગી છે, દ્રવલિંગી છે કે લિંગાવાસી છે. ત્રણ પ્રકાર એમાં બને, શરીર નગ્ન હોય માટે ભાવલિંગી સંત હોય એવું કંઈ નથી, દ્રવલિંગી પણ હોય ને દ્રવલિંગી ન પણ હોય, પૂરા પંચમાવ્રત ન પાડે તો દ્રવલિંગી રહેતો નથી, નમસ્કાર કરવાનો પ્રશ્ન ઉભો નથી થતો. એટલે આપણા લોકોને તો છાપ ચોખ્ખી થઈ ગઈ છે કે આ બીજે ગમે ત્યાં નમસ્કાર કરતા નથી, તો એનો અર્થ કે આપણે સમજીને કરીએ છીએ એવી આપણી સમજદાર માણસોની છાપ છે. એ છાપ ટકાવી રાખવા પૂરતો તો આપણે સમજણ કેળવવી જોઈએ, એટલી સમજણ હોવી જોઈએ આપણને. પછી આગળ કહ્યું, નિજ સ્વભાવ સાધન વડે. કેવી રીતે? કયું સાધન? બીજું સાધન ન લીધું, વેશ નો લીધો, કાંઈ ન લીધું, નિજ સ્વભાવ સાધન વડે ચાર ઘાતી કર્મ નો ક્ષય કરીને, નાના વર્ણી દર્શના વર્ણી મોની ને અંતરાય એવા ચાર ઘાતી કર્મ નો ક્ષય કરીને અનંત ચતુષ્ટય રૂપે બિરાજમાન થયા છે. એટલે કે જેને કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત સુખ ને અનંત વીર્ય જેને પ્રગટ્યા છે, અને ત્યાં અનંત જ્ઞાન વડે પોતે તો પોતાના અનંત ગુણ પર્યાય સહિત સમસ્ત જીવાદિ દ્રવ્યોને યુગપદ વિશેષપણાએ કરીને પ્રત્યક્ષ જાણે છે, અનંત દર્શન વડે તેને સામાન્યપણે અવલોકે છે, અનંત વીર્ય વડે એવા ઉપરયુક્ત સામર્થ્યને ધારે છે, તથા અનંત સુખ વડે નિરાકુળ પરમાનંદને અનુભવે છે. એટલે અહીંયા પૂર્ણ વિરામ મૂક્યું છે. આવું એક પહેલા વચનમાં અસ્થિ નાસ્તિથી અરિયંત દેવનું સ્વરૂપ વર્ણન કર્યું છે. જરા વિસ્તારથી આપણે વિશેષ કાલે લઈશું.